अनुपम निहे अमृत धारा। सदगुरु साधु परम पूज्य मनोजदास जीए तारीख 15 नवेम्बर 2025 ना रोज अक्षर महोल तपोभूमि ब्रह्मज्योति मोगरी खाते स्वामीनारायण प्रकाश सप्टेम्बर 2025 ना अंक में प्रकाशित परम पूज्य महंत स्वामीजी ना प्रवचन पर संकलित थयेलो मानसिक ताण लेखनो स्वाध्याय कर्यो अने समझाव्यो जे अत्रे समाव्यो छे।
नमामि परं ब्रह्म पुरुषोत्तमाय श्री हरि कृष्णाय प्रणमाम्यहम्। नमस्ते सदा अक्षरं ब्रह्म धाम श्री स्वामी नारायणाय नमामि। नमः गुरु चरणारविन्दं पवित्रं श्री योगिराजं ईशस्वरूपम्। नमस्ते प्रियं कर्म योगिं महिष्टं साहिब श्री संत भगवन् नमामि। पवित्र एकादशीना महामंगलकारी दिवसे श्री ठाकुरजी महाराज प्रभुना तत्वना धारक प्रगट गुरुहरि संत भगवान साहिब दादा सर्वे संतो अक्षर मुक्तो सर्वे गुणातीत स्वरूपों ने अपना सौना भाव भरिया वंदन। जय श्री स्वामीनारायण। स्वामीनारायण प्रकाश उचासणवासी श्री अक्षर पुरुषोत्तम स्वामीनारायण संस्थानी आ प्रतिमास प्रसिद्ध थती पत्रिका, ए पत्रिकानो पण भव्य दिव्य ज्वलंत तेजस्वी इतिहास छे। व्यक्तिगत रीते मारा बाळपणनी साथे पण आ पत्रिकानी वातो ए रीते जोड़ायेली के मारा बापूजी पूज्य महंत स्वामी महाराजनी साथे एमनी आज्ञाथी दादर मंदिर में आ मूल पत्रिकानी सेवा में जता अने बालपण में ए जईने आवे अने पछी वातो करता कि आवी रीते पत्रिका आवी ने आवू वात थई ने आवू रीते करता था। ए जमानामां मने कल्पना नहीं कि दादर मंदिरे महंत स्वामी महाराज बालमंडळमां हता। बापूजीनी साथे पेला बाबूभाई दरबार एक हता ए पण जता। पछी एक बाबूभाई सोनी हता। बाबूभाई सोनी आपणे विठ्ठलदास ने त्यां प्रेसमां થોડો વખત કામ કરતા
બાહુભાઈ સોની બાહુભાઈ દરબાર
જી
અને તમારા ફાધર
હા
ત્રિપોટી હતા
હા જી તો એની સ્મૃતિ આજે પણ છે અને હું કહેતો તો એ પ્રમાણે બાળપણમાં એ સાંભળેલી વાતો એ વખતે તો કલ્પના નહીં કે આવી પત્રિકાની સેવા અનુપમ મિશનમાં શાંતિ દાદાના માર્ગદર્શન પ્રમાણે મને પણ મળશે। એટલે જે બાપુજી જે પ્રકારની પત્રિકાની સેવા કરતા હતા એમાં એ મને કહેતા હતા કે અમે આવી રીતે વાળીએ અને આવી રીતે મોકલીએ। આપને હજુ બી યાદ હશે અનુપમમાં આપણું ડાઇનિંગ ટેબલ હતું એક ફોનની પાસે, ત્યાં આગળ શરૂઆતના દિવસોમાં હાથે પત્રિકા લખતા હતા, પછી વિઠ્ઠલદાસના પ્રેસમાં છપાઈને આવે, જેમના અક્ષર સારા હોય એમને સરનામું લખવા બેસાડે,
એડ્રેસ માટે
એડ્રેસ લખવા. કેટલા બધા એડ્રેસ સાહેબ દાદાએ સ્વયં એ ટેબલ પર બેસીને લખ્યા છે. અને પછી એને વાળવાની પણ એક વ્યવસ્થિત સ્ટાઇલ, શાંતિદાદાને એકદમ હી એક પરફેક્શનિસ્ટ. આમ શાંતિદાદા એવું કહેતા અમને, આમ અમે સરનામું લખીએ ને તો હાથે લખવાના, લગભગ એ જમાનામાં 700-800 આપણા ભક્તો, બહુ મોટો સમાજ નહીં, 700-800 સરનામા, તો જેમના અક્ષર સારા એમાં આપણો નંબર લાગી ગયો. પણ હવે 200-250 સરનામા લખીએ એટલે આમ આંગળી થાકી જાય, એટલે પછી આમ થોડાક મરોડ ઓછા થાય. ને શાંતિદાદા જુએ બાજુમાં બેઠા, એમ કે પછી સમજાવે કે તમને ખબર છે આ પત્રિકા જ્યારે પેલો ટપાલી સાહેબ, આમ એવું કહેતા, ટપાલી સાહેબ હાથમાં લે અને અક્ષર વાંચે તો બે વસ્તુ થવી જોઈએ. એક તો એમને અક્ષર વાંચવામાં, સરનામું શોધવામાં તકલીફ ના પડવી જોઈએ, એટલા સરસ અક્ષર હોય. એનાથી વધારે અગત્યનું શાંતિદાદા એવું કહેતા કે આ છાપેલા અક્ષર તો બરાબર છે, પણ હાથે સરનામા લખેલું અક્ષર ટપાલી સાહેબ વાંચે તો એમને એમ થવું જોઈએ કે આ કોની પત્રિકા છે, આટલા સારા અક્ષરે સરનામું લખ્યું છે એમ. એટલે આ બધી સ્મૃતિઓ પત્રિકાની સાથેની. બુધવારે આપણને સદગુરુ પરમ પૂજ્ય અશ્વિન દાદાએ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામીજીના પ્રવચન પરથી તૈયાર થયેલા લેખ માનસિક તાણ, એના વિશે પોતાની પરાવાણીનો લાભ આપ્યો. પોતાના જીવનના પ્રસંગો રતિદાદા, હર્ષદદાદા, અંબુભાઈ શાસ્ત્રી, સર્વે યુવાનોના પ્રસંગો આપણને ખ્યાલ છે, એ દિવસે અશ્વિન દાદાએ યાદ કરીને પણ મહંત સ્વામી મહારાજે પ્રસંગ કયા છે એની પુષ્ટિ કરતા અનેક પ્રસંગો આપણને એ દિવસે પણ કયા, ને બાપાની દિવ્ય સ્મૃતિઓ કરાવી. ગઈકાલે શુક્રવારે આપણને સાહેબ દાદાનો પણ એ જ લાભ પ્રાપ્ત થયો. યોગીજી મહારાજની વાત કરતા હંમેશા જે આ વાત કરે છે કે કેવા દિવ્ય સત્પુરુષ આવી ગયા, આપણી સામાન્ય લૌકિક દ્રષ્ટિથી ગમે તેટલો પ્રયત્ન કરીએ પણ એમનું એવડું મોટું વિશાળ સ્વરૂપ તો આપણા સમજામાં એ ભાગ્યે જ આવે. આવો જ ભાવ હંમેશા થાય. એવી દિવ્ય વિભૂતિ 20મી સદીમાં પૃથ્વી ઉપર આ દેશમાં પ્રગટ થઈ, જેના સ્વરૂપનો મહિમા સમજતા દશકાઓ વિચ્છે, કદાચ 200 વર્ષ ઓછામાં ઓછા લાગશે, જ્યારે યોગી બાપાનું જે દિવ્ય કાર્ય આ પૃથ્વી ઉપર, એના મહિમાની ઝાંખી આપણે પામી શકીશું. લૌકિક દ્રષ્ટિએ પણ વિચાર કરીએ તો આજકાલ લીડરશિપ ને મેનેજમેન્ટના દુનિયામાં મોટા મોટા વિશ્વવિદ્યાલયોમાં અને સંસ્થાનોમાં લાખો રૂપિયા લઈને કોર્સિસ કરાવવામાં આવે છે કે ભાઈ લીડર કેવી રીતે થવું, કે મેનેજમેન્ટ કે એડમિનિસ્ટ્રેશન કેવી રીતે કરવું. રતિકાકા, અશ્વિન દાદા, શાંતિદાદા, હર્ષદદાદા, સ્વયં સાહેબ દાદાએ એ 56 થી 66ના 10 વર્ષના ટૂંકા ગાળામાં યોગીજી મહારાજની જે આ ખાલી લીડરશિપની પણ વાત કરો, એડમિનિસ્ટ્રેશનની વાત કરો, એક જ ગુણ લો બાપાનો તો પણ આજે મોટા મોટા વિશ્વવિદ્યાલયો જે નથી સમજાવી ભણાવી શકતા, એ યોગીજી મહારાજ આમ હસતા રમતા, સાહેબ કહે છે ને એ પ્રમાણે, હરતી ફરતી યુનિવર્સિટી. એવા માણસના લૌકિક ગુણો વિશે પણ વિચાર કરીએ યોગીજી મહારાજનો તો પાર આવે એવો નથી. એમના આધ્યાત્મિક યુગ કાર્ય નહીં તો ક્યાં વાત રહી. એટલે એવું ભવ્ય દિવ્ય સ્વરૂપ, એમાં મહંત સ્વામી મહારાજે પોતાની પરાવાણીમાં યોગીજી મહારાજની સ્મૃતિ કરાવીને આજના સમયનો જે સૌથી ભયંકર એવો માનસિક રોગ, જેને તાણ, સ્ટ્રેસ, ટેન્શન, ડિપ્રેશન કહીએ છીએ, એમાં યોગીજી મહારાજના જીવન, એમના વ્યક્તિત્વ, એનો આધાર લઈને અદ્ભુત પ્રવચન કર્યું. શ્રીમદ ભગવદ્ ગીતા 10 ઇન્દ્રિયોને એમણે આ શરીરરૂપી રથના 10 ઘોડા ગણાવ્યા, બુદ્ધિને સારથી ગણાવ્યા રથના, અને આત્માને રથના માલિક રથી ગણાવ્યા. પણ આ ઘોડા જે છે એ સારથીના હાથમાં, બુદ્ધિરૂપી સારથીના હાથમાં તો ત્યારે જ નિયંત્રણમાં રહે જો એ ઘોડા ઉપર લગામ બરાબર હોય. અને ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ પરમાત્માએ એ લગામ એ મનની સાથે સરખાવી. શરીરરૂપી રથ એના 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય રૂપી 10 ઘોડાઓ, એ ઘોડાઓ ઉપરની જે લગામ એ મન, એ બુદ્ધિરૂપી સારથીના હાથમાં, અને આત્મા એનો રથી, એનો માલિક. તો રથી બુદ્ધિને કહે એ પ્રમાણે લગામ ખેંચીને 10 ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખી ને ભગવાનના સ્વરૂપમાં જોડવાની આખી વાત, તો એમાં પણ લગામ, મન એ અદ્ભુત શક્તિ આપણા માટે થઈ શકે એમ છે. કેવી રીતે થાય એની જ આખી વાત આમાં યોગીજી મહારાજે પોતાના જીવન દ્વારા જે કરી એને મહંત સ્વામી મહારાજે વર્ણવી. પઠન શ્રવણ કરીએ. યોગીજી મહારાજ તો ધૂમ ધકતા તાપમાં પણ નિર્જળા ઉપવાસ ખૂબ જ પ્રેમથી, શ્રદ્ધાપૂર્વક કરતા, 100 માણસની રસોઈ બનાવતા, સૌના એઠા વાસણ ઉટકી નાખતા, ઠાકોરજીની સેવામાં પોતાના દેહનું બધું જ ભૂલી જતા, એમને ઠંડી કે ગરમી મૂંઝવણ કરાવી શકે નહીં. એટલે કે મૂંઝવણનું કારણ વાતાવરણ નહીં, આપણું મન છે. અશ્વિન દાદાએ આપણને આ પ્રસંગ વખતે પોતાના જીવનની બનાસકાંઠાની વાત, સાબરકાંઠાની કરી હતી કે મૂંઝવણનું કારણ વાતાવરણ નહીં, આપણું મન છે. દાદાએ એક પગની તકલીફની બીમારી ગ્રહણ કરી હતી, ચાલી ના શકાય એટલી બધી પીડા સાહેબ દાદાને પગમાં થતી હતી થોડા વર્ષો પહેલા. માંડ માંડ બે જણને ટેકો લઈને આમ એટલા બધા ધીમા ધીમા ચાલે, આપણને આમ જોઈને કમકમાટી થઈ જાય. એ વખતે ઇંગ્લેન્ડમાં બિરાજમાન, એ વખતે ઉત્સવમાં મારે પણ કોઈક સેવા માટે થોડો વખત જવાનું થયું હતું લંડન, ને હું પહોંચ્યો. બપોરે પહોંચ્યો ફ્લાઇટમાં અને સાહેબ દાદા આવી જ રીતે આસન પર, ત્યાં જૂનું મંદિર આપણું ત્યાં બિરાજમાન હતા. પછી તો સાહેબ દાદાને મેં હાથ જોડીને એવું કહ્યું હતું,
પૂછ્યું
કે સાહેબ દાદા, આપનામાં તો સાક્ષાત ભગવાનનું તત્વ પ્રગટ છે, તો આ ઠાકોરજીને કોને કે આવું કેમ, આ બધું હવે શાંત કરી દે એમ. તો મને કે એવું ના કહેવાય, એવી પ્રાર્થના ના કરાય. તો એમણે મૂકેલો મોસાલ એ ઉપાડે ત્યારે ખરો. આ જે મનની તાકાતની વાત કરી જે યોગી બાપા વિશે છે, એવું ને એવું ગુરુહરિના અનેક એવા પ્રસંગો છે સાહેબ દાદાના, આ બધા જ પ્રસંગો જે યોગી બાપાના આપણે સાંભળી રહ્યા છે, એક એક પ્રસંગો આ જ વાત લઈને સાહેબ દાદાના આપણને અશ્વિન દાદા, રતિકા કા, હર્ષદ દાદા પાસેથી સાંભળીએ, તો આબેહૂબ જે વર્ણન અહીંયા આગળ યોગી બાપાના જીવનનું છે એવું આપણને સાહેબ દાદાના જીવનમાં પણ મળે. વળી એક ભ્રમ એવો છે કે સારવાર, દારૂ, દવા જેટલી વધારે મોંઘી એટલી વધારે સારી, પરંતુ સૌથી સોંઘી એટલું જ નહીં, સાવ મફત અને સૌથી શ્રેષ્ઠ મળતી સારવાર તો સત્સંગ છે. સૌથી સોંઘી એટલું જ નહીં, સાવ મફત અને સૌથી શ્રેષ્ઠ મળતી સારવાર તો સત્સંગ છે. જે અસલી ઉપાય છે તે મફત છે, પણ એટલે એમાં પ્રતીતિ નથી. દેશ વિદેશમાં સંતો મહંતો સુંદર સમજણ આપતા ફરે છે. તેને ઉપાય કે સારવાર ન માનતા લોકો બાયોપચારમાં પડ્યા છે, બહારની સારવારમાં પડ્યા છે, અને બહારની સારવાર જેમ જેમ વધુ કરે છે તેમ તેમ વધારે નિરાશા થાય છે. એમ વિષચક્ર ચાલ્યા જ કરે છે, અંતે નિષ્ક્રિય થાય અથવા આપઘાત કરે ત્યારે જ છુટકારો થાય છે. માનસિક તાણ સરળ રીતે સમજાવી શકાય છે. તમે ડાબા હાથની મુઠ્ઠી વાળો, હવે જોરથી મુઠ્ઠી દબાવીને બીડેલી રાખો. કેટલા સમય સુધી બીડેલી રાખી શકો છો? આ દરમિયાન મુખ, માથા, ગળા વગેરે કેટલાય સ્નાયુ પણ ભેગા તણાય છે. વ્યક્તિ હસે ત્યારે મુખના 13 સ્નાયુ તણાય છે અને ગુસ્સે થાય ત્યારે 63. અને સાહેબ દાદા માટે તો જે આનંદની મૂર્તિ છે, અખંડ આનંદ, અખંડ સહજાનંદ, અને જે ખડખડાટ હસે છે સાહેબ દાદા, એમના હાસ્યને જોઈને જ કઈ કેટલાય એવા નવા નવા આવેલા જે પૂર્વના જ અક્ષર મુક્તો હશે એમને સાહેબ દાદામાં સહજ જ થઈ ગયું. એવી દિવ્ય મૂર્તિ સાહેબ દાદાની, અને માલિશ કર્યા જેવો લાભ થાય છે. કહેતા હસતી વખતે જે 13 સ્નાયુઓ તણાય છે તો માલિશ મસાજ કર્યા જેવો લાભ થાય છે, અને ગુસ્સે થતી વખતે ટેન્શનને કારણે જે 63 સ્નાયુ તણાય છે તેને તો મચકોડ જેવું નુકસાન થાય છે. જેમ શરીર મુઠ્ઠી વાળવાથી તણાયેલું રહે છે એમ જ તણાવ વખતે મન આ પરિસ્થિતિ ભોગવે છે. હવે એક બીજો પ્રયોગ જુઓ. તમે ડાબા હાથે મુઠ્ઠી વાળો અને જોરથી બીડેલી રાખો. હવે જમણો હાથ જે ખુલ્લો છે એના વડે આઈસ્ક્રીમ ખાઈ જુઓ. ડાબા હાથની મુઠ્ઠી બરાબર જકડીને રાખવાની, આમ જેટલું જોર લગાવવા એટલું, અને આ જમણા હાથે આઈસ્ક્રીમ ખાઈ જુઓ. આપણે માનસીમાં પણ જો આ કરીએ પ્રયોગ, હમણાં
આઈસ્ક્રીમ લાવવો પડશે.
પ્રયોગ કરવો હોય તો લાવવો પડે. એકચ્યુઅલી આઈસ્ક્રીમનું કેટલું ને કેવું સુખ આવ્યું! જો એક હથેળીને તાણમાં રાખવાથી બીજા હાથે આઈસ્ક્રીમ ખાવાનું સુખ ન આવતું હોય તો મનને તાણમાં રાખવાથી કેવી રીતે આવી શકે? ખાલી એક સામાન્ય હાથની મુઠ્ઠી રાખી છે વાળીને, અને પણ ખબર છે કે પ્રયોગ માટે રાખી છે, તો આ શરીરનું એક આ નાનકડું હથેળી પણ જો તાણમાં છે,
બાઉલ પકડશે કોણ?
હા, એ તો પ્રેક્ટિકલ પ્રોબ્લેમ.
મુઠ્ઠી વાળી
ઘણા વર્ષો પૂર્વે સાહેબ દાદાએ દૈવી ને આસુરી શક્તિનું એક સરસ એક્ઝામ્પલ આપ્યું હતું કે જે આ મનની તાણ એ આસુરી શક્તિ બરાબર છે, અને મનની પ્રસન્નતા એ દૈવી શક્તિ બરાબર છે. એક વખત દેવતાઓ અને દાનવોને મોટા જમણવાર માટે બોલાવ્યા બધાને, પણ ભગવાને શરત એવી રાખી, ભગવાન વિષ્ણુએ બોલાવ્યા બધાને એમ કે હાથ બાંધેલા રાખવાના તમારા, આવી રીતે હાથ બાંધેલા રાખવાના અને પછી જમવાનું.
આમ
આમ આમ આમ બાંધેલા રાખવા,
આમ બાંધી દેવાનું,
અહીંયા લાકડી રાખી
બાંધી દેવાનું
અને આવી રીતે હાથ બાંધેલા રાખવાના.
પેલા સોરંજા માર્યા
જી,
કે તમે કેવી રીતે જમે, જમી જ ના શક્યા. બૂમા બૂમ કઈ ઝઘડે જતા રહ્યા, પછી દેવોને બેસાડ્યા. તે દેવો હામ હામે બેઠા, એને જમાડે હામો અમાને જમાડે, લાંબા હતી આમ જમી લીધું લોકોને. અસુરો જમ્યા નહીં.
કેટલું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ, હાથ બાંધેલા છે, સીધા રહે છે, કોઈ હિસાબે કોણી વળે નહીં, અને પ્રયત્ન કર્યા કરે તો ઉછળ્યા જ કરે, અને ચારેય તરફ એ એઠવાડ થાય. અને આ જે મનની પ્રસન્નતા, દૈવી શક્તિ, તો જે સામે બેઠા છે એ દેવતાનો મહિમા સમજીને, લો આપ જમો મહારાજ, પ્રભુ જમો, એમ સામેવાળાએ આમનો મહિમા સમજીને જમાડ્યા, તો પરસ્પર જે આ મનમાં જે એક દૈવી શક્તિ પ્રગટ થઈ, એકબીજાનો મહિમા સમજ્યા. પેલા પાર્ષદે તો જે કર્યું તે, પણ ઓહો હો, શાસ્ત્રીજી મહારાજના દર્શન કર્યા છે આમણે, એવો અદ્ભુત મહિમા. રમતા રમતા બાળકો, એક બાળક બીજા બાળકનો હાથ સારી પેઠે મરોડીને બરડા પાસે લઈ જાય છે. જી, બાળકને ત્રાસ ત્રાસ થાય છે. હવે બાળકના મોઢામાં કોઈ ચોકલેટ કે મનગમતી વાનગી મૂકી જુઓ, જોઉં બાળકને એને કેટલું સુખ આવે. મરડેલો હાથ પાછળ લઈ ગયો હોય બરાબર, અને ગમે તેટલી ભાવતી ચોકલેટ કે વાનગી ખવડાવી, એને કેટલું સુખ આવે.
એ તો આપણને ના આવે.
બિલકુલ, બાળકની ક્યાં વાત રહી. એમ માણસ માનસિક તાણમાં હોય એ વખતે સિનેમા, ટેલિવિઝન, વ્યસન, કુસંગ, ખાનપાન, અરે માનપાન વગેરે બાયોપચાર કરે, એનું કેટલું સુખ આવે. મરડાયેલો હાથ જો છોડી દે, જોરથી બીડેલી મુઠ્ઠી યથાવત કરવામાં આવી જાય, એટલે છોડી દે એને મુઠ્ઠીને, તો બીજા કોઈ ઉપચારની જરૂર નથી. પ્રકૃતિના કારણે મન વિકૃત થયું છે, હવે સંસ્કૃતિની સારવારથી છુટકારો થશે. અને સંસ્કૃતિ એટલે સત્સંગ, સવળી સમજણ, થિંક પોઝિટિવ,
થિંક પોઝિટિવ,
થિંક પોઝિટિવ. ઓસ્ટ્રેલિયામાં અમારા સેવા હતી એ દરમિયાન એક બહુ મોટા સાયકોલોજિસ્ટ પ્રોફેસર સાહેબને મળવાનું થયું હતું. તો એ સમજાવતા હતા કે સાયકોલોજી ને એમનું રિસર્ચ શું ને બધું. પછી એ નવા જ હતા, પહેલી વખત જ મળ્યા હતા, એટલે મેં કહ્યું કે આપણા વિશે બી પૂછ્યું, એટલે આપણે સાહેબ દાદાની વાત કરી. પછી વાત વાતમાં મેં એમને એવું કહ્યું કે જે અમારા ગુરુ છે સાહેબ દાદા, એમણે મારી સામાન્ય દ્રષ્ટિ પ્રમાણે, મારી સમજણ પ્રમાણે, હું તો આપની જેમ સાયકોલોજિસ્ટ નથી, પણ દુનિયાની મોટામાં મોટી કોઈ ફિલોસોફી હોય અને મોટામાં મોટું કોઈ સાયકોલોજિકલ સિદ્ધાંત હોય, મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત, મોટામાં મોટો સાયકોલોજિકલ પ્રિન્સિપલ અને મોટામાં મોટી કોઈ ફિલોસોફી, એ ઓછામાં ઓછા નાનામાં નાના વાક્યમાં કઈ હોય, તો અમારા સાહેબ દાદાએ કહી છે. એટલે નેચરલી એ ભાઈને આશ્ચર્ય થયું કે એવું તે શું કહ્યું તમારા ગુરુએ કે નાનામાં નાના વાક્યમાં દુનિયાની મોટામાં મોટી ફિલોસોફી અને મોટામાં મોટો સાયકોલોજિકલ પ્રિન્સિપલ. મને કે શું કહ્યું? એટલે મેં આ કહ્યું હતું, આ સવળી વિચારસરણી જે સાહેબ દાદા કહે છે, થિંક પોઝિટિવ. એટલે પહેલું તો એમને સાંભળીને આમ આશ્ચર્ય થયું, બે જ શબ્દનું વાક્ય છે, થિંક પોઝિટિવ. આ દુનિયાની મોટામાં મોટી ફિલોસોફી છે. બધી જ ફિલોસોફીનો અભ્યાસ કર્યા પછી જે સાર નીકળે છે એ તો એવો હોય કે જે આપણને આપણા જીવનમાં સુખ પ્રાપ્ત કરાવે. ફિલોસોફીનો હેતુ શું, કોઈ પણ વિદ્યાનો હેતુ શું, આપણને સુખી કરે. તો દુનિયાભરની તમામ ફિલોસોફીનો જે સાર આ એક વાક્યમાં, બે શબ્દનું વાક્ય, થિંક પોઝિટિવ. અને મોટામાં મોટો સાયકોલોજિકલ પ્રિન્સિપલ, મનોવિજ્ઞાનનો સિદ્ધાંત કોઈ હોય, થિંક પોઝિટિવ. આગળ વધીને મેં એમને એમ કહ્યું કે હું તો એમ કહું છું કે તમે આ થિંક પોઝિટિવ તો બે શબ્દોનું છે, પણ હું વિચાર કરું મારી જાતનો તો સાહેબ પહેલું તો એમ કહે છે કે થિંક. Do we really think? Jeevanni pale par, do we actually think or do we react? Sahib kehche think. Manas khali positive to pachi vaat aavi. Khali think kare, vichar, ane jo vichar karvo hoy to pause levo j pade. React karvo hoy તો પોઝની જરૂર નહીં. આમ એમ કહીએ છે કે મેન ઇઝ અ થિંકિંગ એનિમલ, વી સેલ્ડમ થિંક, વી ઓલવેઝ રિએક્ટ. હંમેશા આપણે રિએક્શન આપીએ છીએ, રિસ્પોન્સ નથી આપતા. વન્સ યુ થિંક યુ રિસ્પોન્ડ, અને રિસ્પોન્ડ કરવું હોય તો યુ હેવ ટુ ટેક અ પોઝ. જેવો પોઝ લીધો તો બીજું કેવું છે, પોઝિટિવ. અને પછી તો આખી ઉપાસના છે. આમનામાં બોલનારા કોણ, પ્રેરક પ્રવર્તક કરતા હરતા કોણ? બે શબ્દમાં દુનિયાનો મોટામાં મોટો સાયકોલોજિકલ પ્રિન્સિપલ, દુનિયાની મોટામાં મોટી ફિલોસોફી, બે શબ્દમાં. એ જ વાત મહંત સ્વામી મહારાજ કહે છે, સંસ્કૃતિ એટલે સત્સંગ, સવળી સમજણ, નેગેટિવ વિચાર, નેગેટિવ આચાર, નેગેટિવ આહાર વિહારથી મન બગડ્યું છે. વિચારોથી મનના પ્રશ્નો થયા છે, તો હવે વિચાર સુધારવાથી જ મન સુધરશે. પ્રશ્નો મનના છે અને મનમાં છે, તો ઉત્તર અને ઉકેલ પણ મનમાં જ છે. બાળક બીજા બાળકોનો હાથ મરોડીને તે હાથને પાછળ લઈ ગયો છે, એટલે એના સ્નાયુ, એના હેન્ડ મસલ્સ તો ખૂબ તણાય. આ સ્થિતિમાં બાળકને હાથમાં જ્યાં દુખે છે ત્યાં મલમપટ્ટી કરો, પેઇન કિલર આપો, મલમ લગાડો, પેઇન કિલરની ગોળીઓ ખવડાવો તો થોડીક રાહત થાય, પરંતુ બે ચાર કલાક પછી એની અસર પૂરી થાય, એટલે ફરીથી બધું કરવાનું, ફરીથી મલમપટ્ટી કરવાની, ફરીથી ગોળીઓ ખવડાવવાની. પરંતુ હાથ જો છોડી દે તો પૂર્વવત સ્થિતિ થઈ જાય, ખેલ ખતમ. મલમ ગોળીની અસર થોડા સમય માટે, પરંતુ મરડેલો હાથ જો છોડી દો તો હંમેશને માટે રાહત. દુનિયામાં અસલ આવું જ થઈ રહ્યું છે. મન તંગ છે, તણાવ ચાલુ ને ચાલુ જ છે, અને તે જ સ્થિતિમાં મલમપટ્ટી કર્યા કરીએ છીએ. પણ મન તંગ છે એને છોડો ને. મન શાનાથી તંગ છે? અવળા વિચારો, ઘૃણા, પૂર્વગ્રહ, હતાશા, નિરાશા, બાંધછોડનો અભાવ, મારો એકડો જ સાચો એવી દ્રષ્ટિ, અમુક માન્યતા, અમુક શંકા, અવિશ્વાસ વગેરેથી મન પ્રેશર, ટેન્શન, ખેંચતાણ, દબાણ ભોગવે છે. ત્યારે મનને પૂર્વવત સ્થિતિમાં લાવવાને બદલે લોકો અવળે રસ્તે ચડે છે. દારૂ પીવે, સિગરેટ ફૂંકે, તમાકુ ખાય, ગુટકાના સેવન કરે વગેરે વ્યસનો, સિનેમા, નાટક, કુસંગ, પર્યટન, ખાનપાન, તાન માન, ગપ્પા સપ્પા, ટેલ ટપ્પા એવા બાહ્ય ઉપચાર કરે, એનાથી તો મનની સ્થિતિ વધુ કથળે છે. આ બધાની અસર ટૂંકા સમય માટે હોઈ શકે, વળી એનાથી ઘણી આડ અસર પણ થાય છે. પરંતુ મનને જો પૂર્વવત બનાવો એ ઉકેલ હંમેશ માટે છે, અને તે પણ કોઈ આડ અસર વિના. પણ મનને સારું કરવું કેવી રીતે? અહીં આધ્યાત્મિકતાની જરૂર છે. જે ઉપાય મનને ઘડે, મનને દ્રઢ બનાવે, ગંદવાડ કાઢી મનને પવિત્ર અને સ્વચ્છ કરે, મન સુંદર બનાવે, એ બધું જ અધ્યાત્મ છે. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. આ વર્ષ માટે અને આમ જોઈએ તો શેષ જીવન માટે સાહેબ દાદાએ આપણને જે આજ્ઞા આપી છે, ગુણાતન સ્વામીની વાત, ગુણાતન સ્વામીની આજ્ઞા, ભજન કરતા કરતા ક્રિયા કરીએ. આજ્ઞા આપી ત્યારથી જેમણે જેમણે આપણામાંથી આ પ્રયોગ કર્યો એના પરિણામો આપણે સૌએ જોયા છે. ક્યારેક ભૂલી જઈએ છીએ, પણ જેવું યાદ કરીને અખંડ અત્યારે પણ બેઠા બેઠા સ્વામિનારાયણ 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 કરીએ તો પેલો વિચાર કે હવે 9:30 થયા છે, આ ભાઈ ક્યારે પૂરું કરશે, એના બદલે મન શાંત થઈ જાય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ.
આ લોકોને તો ઘડિયાળ દેખાતું નથી.
નથી દેખાતું જી. અરે અદ્ભુત ઉપાય છે, સરળમાં સરળ ઉપાય છે, અને થઈ શકે એવો ઉપાય છે. કોઈને એમ થાય કે આ કેવી રીતે થાય, અમે તો ગાડી ચલાવવાની હોય, રસોઈ કરવાની હોય, કમ્પ્યુટર ચલાવવાનું હોય, નામું લખવાનું હોય, પણ આ મન ને દ્રઢ બનાવે, મનનો ગંદવાડ કાઢે. કોઈ પણ ક્રિયા કરતી વખતે આપણામાંથી કોઈ એવું નહીં કહી શકે કે અત્યારે પણ હું આ વાંચું છું તો મને આ વાંચવા સિવાય મનમાં કોઈ જ બીજો વિચાર આવતો જ નથી, એવું નથી. હું બહુ સરળતાથી વાંચી જઉં છું પણ સાથે અનેક પ્રકારના વિચારો મનમાં ચાલે છે. તો એમ ગાડી ચલાવતી વખતે આપણે એકસાથે કેટલું બધું કરતા હોઈએ છીએ, સ્કૂટર ચલાવીએ કે ગાડી ચલાવીએ, ગિયર બદલવાનો, ક્લચ દબાવવાનો, બ્રેક મારવાની, સ્ટીયરિંગ સંભાળવાનું, હોર્ન મારવાનો, બાજુમાં કોઈ બેઠું હોય તો એને જવાબ આપવાનો, ભજન વાગતું હોય, ગીત વાગતું હોય, એને સાંભળવાનું, આગળ પાછળ ગાય, ભેંસ, કૂતરા, બિલાડા, ઇવન હાથી, ઊંટ પણ આવે એને પણ ધ્યાનમાં રાખવાનું, રેડ સિગ્નલ આવે તો અટકવાનું, ક્યારેક રેડ સિગ્નલ જમ્પ કર્યું હોય પૈસા ભરાવે એને પણ યાદ કરી, કેટલું બધું ચાલે. ધારો કે આ ચાલે છે, આ બંધ કરવાની વાત નથી કરતા સાહેબ, પણ ગાડી ચલાવતા ચલાવતા સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. તો ધીમે 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 આ બધું શાંત થઈ અને મન સ્થિર કરી દે, અને પછી એ વખતે જે કંઈ પણ સામે આવે તો થિંક કરવા માંડીએ, રિસ્પોન્સ આપતા શીખીએ, રિએક્ટ કરતા નહીં, પોઝિટિવ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ચાલે છે. મનગમતું, મનધાર્યું, સ્વૈચ્છિક આચરણ એ તો સ્વચ્છંદતા કહેવાય, સ્વતંત્રતા નહીં. આજે સ્વતંત્રતાના નામે સ્વચ્છંદતા ચાલી રહી છે. એવી સ્વચ્છંદતા નીતિનાશનો માર્ગ છે. તેમાંથી ટેન્શન, પ્રેશર, ડિપ્રેશન બધું જન્મે છે. આ વિષચક્ર છે, જેમ જેમ ફરે એમ વધુ બગાડે છે, અંતે તો ખુવાર જ થાય છે. ધીરજ, ક્ષમા, ફર્ગીવ એન્ડ ફરગેટ. પ્રેમ, શાંતિ, દયા, પરોપકાર વગેરે મૂલ્યો જીવનમાં દ્રઢ થાય એ જ માનસિક તાણ કે દબાવનો ઉકેલ છે. વોટ હેપન્સ ટુ યુ ઇઝ ઓનલી 10%. વોટ હેપન્સ ટુ યુ ઇઝ ઓનલી 10%. હાવ યુ ટેક ઇટ ઇઝ 90%. વોટ હેપન્સ ટુ યુ ઇઝ 10%. મને ગાળ આપી બની ઘટના, મહંસ્વામી મહારાજ કહે છે 10% છે. હાઉ આઈ ટેક ઇટ ઇઝ 90%. તો ઇફ આઈ રિસ્પોન્ડ વાઇલ થિંકિંગ પોઝિટિવલી, મારું મન શાંત રહેશે. વોટ હેપન્સ ટુ યુ ઇઝ ઓનલી 10%. હાઉ યુ ટેક ઇટ એન્ડ રિસ્પોન્ડ ઓર રિએક્ટ ઇઝ 90%. તમારા જીવનમાં જે તકલીફ આવી એ તો માત્ર 10% જ છે, પરંતુ તમે તેને મન પર કેવી રીતે લો છો એના 90% છે. યોગીજી મહારાજને કોઈ ગાળો દે તો તેઓ માથે લેતા નહોતા. આપણે ગાળો માથે લઈ લઈએ છીએ એટલે તકલીફ થાય છે. આપણને જરાક કંઈક થાય, નાની વાત હોય, પણ કેટલા અપસેટ થઈ જઈએ છીએ, મન કેટલું હલી જાય, ખાટું થઈ જાય. યોગીજી મહારાજ તેમના પર ત્રાસ ગુજારનાર વિજ્ઞાન સ્વામી ભેગા 17 વર્ષ રહ્યા, પણ એક હરફ ઉચ્ચાર્યો નથી, કોઈને જણાવવા દીધું નથી કે કોઈને કહેવા પણ દીધું નથી કે વિજ્ઞાનદાસ સ્વામીએ આમ કર્યું કે તેમ કર્યું. ઓહો, વિજ્ઞાનદાસ સ્વામી હતા ગુરુ તો આ યોગી યોગી થયા. પેલું જે સાણસીથી ભરેલો ચિમટો, યુવકોએ નવરાવતી વખતે પૂછ્યું ને આખી વાત જાણી કેટલાય વર્ષો પછી એ બી, અને ત્યારે જ્યારે આમ કહ્યું તો આમ વિજ્ઞાન સ્વામીનો મહિમા કહ્યો કે યોગી બાપાના જીવનમાં આ પ્રકારના પ્રસંગો બન્યા. પણ બાપાએ ક્યારેય વિજ્ઞાનદાસ સ્વામી વિશે એક પણ હરફ, અભાવ અવગુણ તો જવા દો, પણ એ ગુરુ વિશે એક પણ હરફ ઉચ્ચાર્યો નથી. માન, અપમાન, તિરસ્કાર, ગાળોથી મનને ચોટ લાગે, શરીરને નહીં. એટલે તેમાં બાયોપચાર કેવી રીતે કામ કરે? યોગીજી મહારાજને ચોટ લાગતી જ નહોતી. 1960માં સ્વામીશ્રી આફ્રિકા વિચરણથી પાછા મુંબઈ આવ્યા ત્યારે એક દ્વેષીએ એક છાપામાં યોગીજી મહારાજની વિરુદ્ધમાં બહુ ખરાબ લખ્યું હતું. સ્વામીશ્રીને વંચાવ્યું ત્યારે સ્વામીશ્રી કહે, આપણે તપાસવું, આપણે એવા છીએ, એવા હોઈએ તો સુધરવું, અને ન હોઈએ તો ભવિષ્યમાં એવા ન થઈએ, એટલા માટે આપણને એ ભાઈ ચેતવે છે, માટે આપણે તો રાજી થવું ને એમનો ગુણ લેવો. યોગીજી મહારાજ ઘણી વખત ગાતા, રાજા બી દુખિયા, રંક બી દુખિયા, ધનપતિ દુખિત વિકાર મેં, વિના વિવેક ભેખ સબ દુખિયા, જૂઠા તન અહંકાર મેં. ઉદો સંત સુખી સંસાર મેં. ભેખ એટલે કે સાધુ થયા હોય તો શું થયું? ઠીક છે બધું, શરીરના મામલામાં જ્યાં સુધી પડ્યા રહીશું ત્યાં સુધી બધું જ વૃથા, બધું વૃથા. મન દ્રઢ કરવું પડે એ જ સાચો વિવેક. મન એવમ મનુષ્યાણામ, ઉપનિષદનું વાક્ય છે, મન જીત્યું તેને જગત જીત્યું. સ્વામીની વાતો, કેટલાક મનને રમાડે છે અને કેટલાકને મન રમાડે છે, આ વાત પણ એક સમજી રાખવા જેવી છે. ઠંડી ગરમી મનમાં છે, થાક ને ઊંઘ પણ મનમાં છે. યોગી બાપા અનેક વખત બોલતા, ઊંઘ ને થાક તો માર્યા ફરે. બોલો, આમાં ટેન્શન, પ્રેશર, તાણ, દબાણ ક્યાં ઉભા રહે? ઊભી પૂછડીએ ભાગે. લાગણી ઉપર સંયમ રાખો, નહીં તો મન આકુળ વ્યાકુળ અસ્થિર થઈ જશે. ભૂલ હોય તો કબૂલ કરો. હારીને રાજી થતા શીખવું પડે. પોતાનો એકડો જ સાચો નહીં, અભાવ અવગુણ કોઈનો નહીં, અરે કુસંગીનો પણ નહીં, નહીતર મન તાણ ખેંચ ભોગવીને અસ્થિર થશે. કાકાજી સાહેબ દાદા વિશે એમ કહેતા કે મન વગરના પુરુષ, એવું વ્યાખ્યા કરતા સાહેબ દાદાનો મહિમા ગાતી વખતે. અને પપ્પાજી સાહેબ દાદા માટે એવું કહેતા કે સાહેબ એટલે ગંધાતા સડેલા ઉકરડામાંથી પણ ગુણ શોધી લાવે અને એનો ગાય, એ સાહેબ દાદા. કલ્પનામાં ના આવે, આપણે ખાલી કલ્પના પણ કરીએ કે ગંધાતા એઠવાડનો સડેલો ઉકરડો, આમ કલ્પના આવે તોય ચિતરી ચડે છે, એમાંથી ગુણ શોધવો, એનું નામ સાહેબ. એવું પપ્પાજી કહેતા. એક વખત મુંબઈમાં દાદરમાં અક્ષરભવન મંદિરે યોગીજી મહારાજે એક હરિભક્તને પત્ર લખી આપતા હતા. હરિભક્તને ગાડી પકડવાની હતી, અમદાવાદ જવાનું હતું. સમય એકદમ થઈ ગયો હતો, એવામાં ત્રણ ચાર હરિભક્તો હાર પહેરાવવા માટે વચ્ચે આવ્યા. ચાર વખત સ્વામીશ્રીને દખલ થઈ. ચોથા હરિભક્તે તો ભીનો ભીનો હાર સ્વામીને પહેરાવી દીધો. તે સ્વામીશ્રીએ લખેલા કાગળ પર પડ્યો અને ઇંક પેનથી લખેલું બધું ધોવાઈ ગયું. પણ સ્વામીશ્રીએ જરાય અકળાયા વિના સ્થિર મનથી બીજો પત્ર આખો ફરીથી લખી આપ્યો. કોઈનો વાંક કાઢ્યો નહીં, અવગુણ નહીં, ક્ષમાની વૃત્તિ, સહન શક્તિ, અપાર ધીરજ. આવો જ એક પ્રસંગ એક નાના બાળકનો. એક બાળકને યોગી મહારાજે પેલું ઓટોગ્રાફ લેવાની જે એક ટ્રેન્ડ છે, મુંબઈમાં એક નાનકડા બાળકે બાપા પાસે પોતાની ડાયરીમાં બાપાના હસ્તાક્ષર કર્યા, બાપાના ઓટોગ્રાફ. પછી અચાનક એક દિવસ નારાજ થઈને નિરાશ થઈને આમ બેઠો હતો, એટલે બાપાએ બોલાવ્યો, બહુ હાલ કર્યું, પૂછ્યું, ગુરુ શું થયું? તો કે બાપા, અમારી ડાયરીમાં પેલા બહુ જ મોટા માણસ એનો ઓટોગ્રાફ લેવા ગયો હતો સહી કરાવવા. શું થયું ગુરુ, સહી કરી એમણે? તો કે ના બાપા, ના કરી સહી. કેમ કેમ ન કરી? તો પેલો બાળક કે, એ મોટા સાહેબ હતા, એમણે એમ કહ્યું, તમારી સહી જોઈ ઓટોગ્રાફને, કહ્યું કે આ કોની છે, આવા ગરબડ ગોટા? તો મેં કહ્યું, એ તો યોગી મહારાજની છે. તો એણે મને કહ્યું કે આ સહી તું કાઢી નાખે, ફાડું ફાડી નાખે તો હું સહી કરું. આવા બધા તારા ડાયરીમાં આવી સહી હોય ગરબડ ગોટી તો હું ના કરું એમ. તો યોગી બાપા કે, એમ તો ફાડી નાખવું તું ને ગુરુ, હું તમને બીજી વાર કરી દે સહી, પણ એમની સહી તો તમને મળી જાત. કુસંગીનો પણ અભાવ નહીં, કોઈનો વાંક કાઢે નહીં, કોઈનો અવગુણ જુએ નહીં, સહજ ક્ષમાવૃત્તિ, સહન શક્તિ અને અપાર ધીરજ. આપણને ધીરજ, ક્ષમાવૃત્તિ અને સહન શક્તિના અભાવના કારણે મન ઘણું ઘણું ગૂંચાય છે અને મૂંઝાય છે. યોગીજી મહારાજને કેટલી ધીરજ, પ્રેશર ટેન્શન ક્યાં ઉભા રહે? પાવ ધરન કો ઠેકાનો, એટલે કે પગ મૂકવાનું ઠેકાણું તો મળવું જોઈએ ને ટેન્શન પ્રેશરને. આવું હતું યોગીજી મહારાજનું મન. કઠણમાં કઠણ સ્ટીલ તૂટી જાય, પણ સ્વામી શ્રી યોગીજી મહારાજનું મન ન તૂટે, અકબંધ ને અણનમ રહે. જોકે એમને તો મન જ ક્યાં હતું, એમણે તો ગુરુમુખી થઈને મન અમન કરી દીધું હતું. વર્ષો પૂર્વે દીદીએ બનાવેલા કીર્તનોમાંનું એક અદ્ભુત કીર્તન. શાસ્ત્રોના શાસ્ત્રોએ મનને જેટલી ભાંડા એટલી ગાળો ભાંડી છે, અનેક પ્રકારની ઉપમાઓ આપી છે, મન આવું, મન તેવું, મન ફરાણું, ઢીકણું. મન મંગલ મૂર્તિ મુરારી, મંગલ મૂર્તિ મુરારી. પોતાનું મન ક્યારે મુરારીની મંગલ મૂર્તિ થઈ જાય, મન સ્વયં મંગલ મૂર્તિ મુરારી, એ આ યોગી બાપાને તો મન જ ક્યાં હતું. એમણે તો ગુરુમુખી થઈને મન અમન કરી દીધું હતું. ચૈતન્ય શિલ્પીએ મૂર્તિ બનાવી, કઈ મનરૂપી મંગલ મૂર્તિ. એ ક્યારે થાય? તો ગુરુમુખી થઈ જવું ત્યારે. ગુરુમુખી થઈ ગયો, મનનું અમન થઈ ગયું, મન સાક્ષાત પ્રભુની મંગલમય મૂર્તિ તો કેવી બનાવી છે? ચૈતન્ય શિલ્પીએ મૂર્તિ બનાવી, ના જોઈએ પૂજાના, જોઈએ પૂજારી. કોઈ પૂજાની જરૂર નહીં, કોઈ પૂજારીની જરૂર નહીં, સાક્ષાત ગુરુમુખી મારું અંતરમન થઈ ગયું. અને એવા મનમાં અખંડ શાંતિ, અખંડ આનંદ, પ્રભુનો અખંડ નિવાસ એ રહે છે. અને એ મનથી જ્યારે હું આ વિશ્વને જોઉં તો આંખ ઉઘાડી જોઉં જગત જ્યાં કણ કણમાં પ્રભુ ભાળું, આંખ મીચીને જોઉં ભીતરમાં અક્ષર રૂપ નિહાળું. લૌકિક દ્રષ્ટિએ, વિજ્ઞાનની દ્રષ્ટિએ આંખ જુએ છે. ખરેખર આંખ જુએ છે કે મન જુએ છે? જો જોનાર ખરેખર આંખ જ હોય તો ફૂલને વૈજ્ઞાનિક, કવિ બે એક જ દ્રષ્ટિએ જોવા જોઈએ, એટલે બોટનીવાળા અને કવિ એક જ દ્રષ્ટિએ જોવા જોઈએ. ચંદ્રને ખગોળશાસ્ત્રી અને કવિ એક જ દ્રષ્ટિએ જોવા જોઈએ. જોનારી આંખ લાગે છે, ખરેખર જોનારો તો મન છે. સ્વાદ જીભનો છે કે મનનો છે? તો આ મન જો મંગલ મૂર્તિ થઈ જાય, અને પ્રથમના છઠ્ઠા વચનામૃતમાં જે વાત સાહેબ દાદાએ આપણને સમજાવી એ જ આ વાત. ગમે ન તુજને અહંકાર, ધર્મ જ્ઞાન ભક્તિનો ભાર, ગુણનુમાનને અહં ત્યાગી, ગુણનુમાનને અહં ત્યાગી, બનાવ્યા સાચા વૈરાગી. મન મંગલ મૂર્તિ મુરારી, મંગલ મૂર્તિ મુરારી. તો યોગીજી મહારાજને તો મન જ ક્યાં હતું, સાહિબ દાદાને તો મન જ ક્યાં છે? એમણે તો ગુરુમુખી થઈને મન અમન કરી દીધું, ગુરુ ભક્તિથી મન પુરુષોત્તમ રૂપ કરી દીધું. મન મંગલ મૂર્તિ મુરારી, મન પુરુષોત્તમ રૂપ કરી દીધું હતું. એટલે જ એમને ભગવાન સ્વામિનારાયણની પ્રાપ્તિનો કેફ અખંડ હતો. ભગવાનનું કરતા પણ એટલે કે જે કરે તે મારા સારા માટે. અંતરમાં ઢાઢું રહે ને ધગી ન જવાય એના બે ઉપાય. એક, ભગવાનનું ભજન સ્વામિનારાયણ 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 કરવું, અને બીજું મહંત સ્વામી મહારાજ અહીં કહ્યું એ પ્રમાણે ભગવાનને સર્વ કરતા હર્તા માનવા. એમાં દુઃખ આવે તો દુઃખ ભોગવી લેવું, ને સુખ આવે તો સુખ ભોગવી લેવું. ને કહ્યું છે કે દાસના દુશ્મન હરિ કોઈ દી હોય નહીં, માટે જેમ કરતા હશે એમ સુખ જ થશે. તો ભગવાનનું કરતા પણ એટલે કે જે કરે તે સારા માટે, આવી અનન્ય સવળી સમજણ હતી યોગીજી મહારાજની. એટલે જ એમણે અનેક મુશ્કેલીઓ ને કષ્ટો વચ્ચે પણ અનંત અપાર સુખ ભોગવ્યું છે. આજે પ્રમુખ સ્વામી મહારાજ એ જ સ્થિતિ માણે છે. યોગીજી મહારાજ ગયા જ નથી. પ્રમુખ સ્વામી મહારાજમાં, મહંત સ્વામી મહારાજમાં, આપણા માટે ગુરુહરિ સાહેબ દાદામાં, સર્વ પ્રગટ ગુણાતીત સ્વરૂપોમાં અખંડ વિચરે છે, તેવો આપણો આદર્શ છે. એમની પાસેથી આવું ઘણું ઘણું શીખાય એમ છે. એમાંથી શીખીએ તો અંદરનો ઉપચાર શરૂ થાય, અને પછી ટેન્શન, પ્રેશર, સ્ટ્રેસ એ બધું તો આપણાથી હજાર હજાર ગાંવ છેટું રહે. બોલો શ્રી સહજાનંદ સ્વામીજી મહારાજની જય.
સાબાસ સાબાસ સાબાસ.